તારીખ 29/7/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20.
મૂળ સ્વરૂપ છે પોતાનું, એમાં સંસ્કાર નાખવા, તો સંસ્કાર નાખતી વખતે જ આત્મલક્ષ થાય છે એમ પણ લઈ શકાય, અને આત્મલક્ષ થાય ત્યારે સંસ્કાર પડી જાય છે એમ લઈ શકાય. ગમે એની ભાષા કરો પણ એ એક સાથે થાય છે. જ્યારે સ્વરૂપ લક્ષ થાય છે ત્યારે સંસ્કાર પડે છે, અને સંસ્કાર પાડવાના તથારૂપ પ્રયત્નથી આત્મલક્ષ થઈ જાય છે. બંને અભિના થાય છે, અને જો એમ થાય તો અનુભવ થાય છે, કેમ કે અનુભવ નો અનન્ય કારણ છે. વિકલ્પો અને જ્ઞાન એટલે રાગ અને જ્ઞાન એવી વૈચારિક દશામાં જ આ સંસ્કાર પડે છે. સંસ્કાર વખત પડતે કોઈ અનુભવની નિર્વિકલ્પ દશા નથી. આ તો જીવની મોક્ષની ભૂમિકાનો જ વિષય છે, બીજો વિષય નથી. પણ જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય ઉપર વિશેષપણે અંતરલક્ષ થતા, કેટલીક નિયાકારો ગૌણ થતા, વિકલ્પમાં રાગાદી વિકલ્પ ગૌણ થતા, સંયોગોમાં બધા સંયોગો ગૌણ થતા, ગોપાથી તો સંયોગોને જ કરે છે જીત. એ બધું ગૌણ થઈને જો અનુભવ અંશે એટલે વેદન અંશે જો લક્ષ થાય કે આવો આત્મા છો તો સંસ્કાર કરી જાય, અને આવો આત્મા છો એમ થવાનો પ્રયત્ન છે, એ સંસ્કાર પાડવાનો પ્રયત્ન છે, તે વખતે લક્ષ થાય છે. ડેરા તંબુ નાખ્યા છે એ બધા ઉપાડી લેવાના છે. આ ઘર મારું, આ કુટુંબ મારું, આ દેહાદી મારું, આ પરિવાર મારો, આગરું મારી, મારી આ છાપ, આ મારો સમાજ, આ મારો મંડળ, આ બધા ડેરા કંડો ઉઠાવી દેવા કરે. એટલી નાસ્તિ સાથે અસ્થિનો સંબંધ છે. નાસ્તિ એમને પડે ને અસ્થિ આવે એવો સ્વરૂપ ભૂલી દીધે છે. એટલે કે આ જીવ ઉદય ભાવમાં પ્રીતિ રુચિ રાખે, જે રાખી રહ્યો છે એ જ પ્રમાણે, અને એને પારમાર્થિક કોઈ લાભ થાય એ આશા રાખવા જોઈએ. બહુ ચોખ્ખી વાત છે, બની શકે એવું છે. કેમ કે જીવનું પ્રયોજન બે પ્રકારને મળે છે, મોક્ષાર્થી ને પારમાર્થિક પ્રયોજન છે, અને જે મોક્ષાર્થી નથી પૂર્ણ મોક્ષની જેની ધ્યેય વાળો નથી, એવો મોક્ષાર્થી નથી, એને સાંસારિક પ્રયોજન. એકના પ્રયોજનમાં બીજા પ્રયોજનનો છેદ ઉડે. સંસારના પ્રયોજનમાં પરમાર્થના પ્રયોજનનો છેદ ઉડી જાય છે. જેને પરમાર્થનું પ્રયોજન પકડ્યું એને સંસારનો છેદ ઉડી જાય છે. એટલે શું થાય છે, જો આપણે ગુરુદેવની કૃપાથી ઘણી વાતો સમજીએ છીએ, ઘણી વાતો જાણીએ છીએ, વિચારીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પ્રયોજન જ્યાં સુધી ફરી નથી ત્યાં સુધી જે રીતે નજર કરવી જોઈએ એ રીતે નજર નહીં કરવી અતર અને પરિણામ સાથે એનો સંબંધ નહીં જોડાય. બધું અથરથી ચાલ્યું અને સ્મૃતિ વિસ્મૃતિ થઈ જશે એમનો કાળ. કાં તો તે ભાવમાં છેડે એ પહેલા પણ કોઈને થઈ જાય, કાં તો તે ભાવના છેડે ને કાં ભગવાન પર થાય છે આટલા ભાવ પ્રાણત્યાગની દશા તો એવી છે સામાન્ય રીતે ક્ષણ માત્ર પણ એવી વેદના આવે એ વખતે બેસી જાય અને વિગ્રહ ગતિમાં ઉપયોગની પાછો એક કટકો એવી પડે છે. એટલે જ્યાં ઉપજે ત્યાં આગલા ભાવમાં શું વાંચ્યું પણ શું સાંભળ્યું તો કાંઈ એવી નહીં. એ પ્રત્યક્ષ અત્યારે અનુભવ થયેલો છે કે ગયા ભાવમાં શું ખ્યાલ છે આપણો એટલે બહુ સ્પષ્ટ વાત છે કે પ્રયોજન નો દ્રષ્ટિકોણ જ્યાં સુધી સાધ્ય નથી ત્યાં સુધી બાહ્ય પ્રયોજન જે અનાદિનું છે એની સાવધાની જ ન છૂટે. મંદુભાઈને કેવી હોય જુદી વાત છે પણ સાવધાની છે એને પોતાના સ્વરૂપને સાંભળે વિચારે તો પણ એની સાવધાનીમાં ન આવવા દે. આ હું છું એમ સાવધાન ન થવા દે. બધું ઉપર ઉપરથી થઈ જાય. પિન પોઈન્ટ વાતની છે આ જગ્યાએ ફેરફાર ન થાય ત્યાં સુધી કરેલું બધું સાર પર લીપણું તે જાણવા જેવું છે. બીજા બીજી ક્રિયા કરીને આપણે આ ક્રિયા કરીએ શાસ્ત્ર એટલા માટે આવીએ છીએ. બીજો હેતુ હોય તો એ તો પ્રશ્ન સત્સંગ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવા જીવને તો સંઘમાં પણ રહેવું ઈષ્ટ નથી કે બીજા હેતુ છે આ પ્રવૃત્તિમાં કરવા. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક એટલે ઉદય સંઘમાં પ્રીતિ રાખે અને પરમાર્થ એને પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. પછી અશક્યને શક્ય કરવા જેવી વાત છે. વ્યવહારિક પ્રસંગોમાં પ્રીતિ રાખે અને પરમાર્થની ઈચ્છા રાખે માટે પરમાર્થની પ્રાપ્તિ થઈ જાય. હું તો મને ઈચ્છા તો છે જ ને ન ચાલે એવી ઈચ્છા એવી ઈચ્છા નથી ચાલતી. કોઈ કારણ એમ કે છે અશક્ય ને શક્ય કરવાનો પ્રયત્ન છે. પછી આમ તો કામની રીતે થવાનું છે બીજી રીતે બહુ ચોખ્ખી વાત. હવે તો ઋતુ અનાદિથી આવી જ છે, ન આવી ક્યાં પ્રશ્ન છે? અનાદિથી આવેલી જ છે, ઊભી છે. હવે તો આત્મહિત કરવું હોય, પરમાર્થને જોઈ ઈચ્છતા હોય તો, અને જો ઈચ્છતા હોય તો, અને જો ખરેખર ઈચ્છતા હોય તો જો ખરેખર ભાવના થાય તો, ખરેખર ઈચ્છા થાય તો પ્રીતિ એમ ટળે કે આ પ્રીતિ મને દુઃખની ઊંડી ખૂણમાં નાખવા માટેની છે, એ ખબર પડે તો. નુકસાન જીવને નથી જોતું, શું જીવને નુકસાન અને દુઃખ નથી જોતું. પણ એને વાલી એટલા માટે લાગે છે કે એને લાભનો કારણ છે, એટલે એને સારી લાગે, એની ભ્રાંતિ છે. નુકસાન ને લાભ માન્ય છે, એની ભ્રાંતિ છે. ઝેર ને અમૃત માન્ય છે, બસ ચોખ્ખી વાત એ છે. ઝેર ને એ પ્રીતિમાં એ કેટલું ઝેર થાય છે એને ખબર નથી, અને એ ઝેરનું જેને આપણે તબીબી ભાષામાં એમ કહીએ કે ભાઈ ટોક્સિકેશન એટલું બધું થઈ જાય છે કે અફીણિયાને અફીણ વગેરે હાલે નહીં, કે છે એ અફીણ વગેરેને નાડું તૂટવા માંડે, એમ પછી જીવ પ્રીતિ ન કરે ને તો કાંઈ ગાંડો થઈ જાય, ને કાંઈ એને કાંઈ કંઈ ગમે જ નહીં. એટલે એ પછી એને થોડો રાગ કરવો કરે ત્યારે જ એને હક પડે. મૂંઝાઈ જાય એના 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 હિતના વિષયથી મૂંઝાઈ જાય, એ ઘણું ઝેર ચડી ગયું છે એમ બતાવે છે.
ચાલતા પ્રેરણમાં પોતે જ્ઞાનથી એનું મૂલ્યાંકન કરીને પ્રીતિ કરે છે.
હા, એને 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 ઘણું મૂલ્ય ભાષે છે, એને કિંમત ભાષે છે. બહુ ભાઈ બધું કેવું સરખું ગોઠવણું છે, બધાને ખબર છે. મારી આબરૂ પણ એવી જ છે કે આને બધું સરખું છે, તમને બહુ સારું છે. હા, એટલે એવો રસ લીએ છે, એવો રસ લીએ છે, એ બધું જ્યારે ખાવાના પ્રકાર છે, એવું છે. કેમ પથારો પાથરીને બેઠો જ છે ને? બિલકુલ મારે કાંઈ સંબંધ નથી, સર્વથા ભિન્ન છું, મારે લેવા કે દેવા. અનંતવાર આવા કુટુંબ આવ્યા, અનંતવાર આથી આથી હારા બધા ઠેકાણા ગોઠવાઈ ગયા, આથી આ તો કાંઈ નથી. અત્યારે બધું બહુ મધ્યમ કુટુંબ છે, જેને કરોડોપતિ કે એને જો, પણ આથી ઘણો સારો અનંતવાર ગોઠવાઈ ગયો છે. એની અનંતી મમતા કરી ચૂક્યો છે, શું લાભ થયો? દુઃખી થયો પછી દુર્ગતિમાં જઈને, એવા પરિણામને લઈને દુર્ગતિમાં જઈને તિર્યંજ ગતિમાં જઈને દુઃખી થયું. ચોખ્ખું તિર્યંજ ગતિનું કારણ છે. સિદ્ધિ વાત એ છે કે તો ચોખ્ખે ચોખ્ખું તિર્યંજ ગતિનું કારણ છે. જે પોતાનું નથી, જે સંબંધ વાળું નથી, એને સંબંધ વાળું માન્યું, એ તિર્યંજ ગતિનું કારણ છે. તિર્યંજમાં જવું છે, જેમ એ પૂછ્યું, આમ કરીને તારે તિર્યંજમાં જવું છે, આમ કરીને તારે તિર્યંજમાં જવું છે, તારે ઢોર થઈ જવું છે. ના પાડે છે ગુરુદેવ, એમ કહેતા હતા સવારે છેલ્લે જતા જતા વાત નીકળી, તો બધા મૂંગા મૂકે જતો હતો, પણ એમ એમનો તો અંદર વિચારો ચાલતા હોય. સવારે 5 વાગે છેલ્લે જતા, માઇલ સુધી, એક જ માઇલ સુધી સાથે જતા. દ્રવલિંગી મુનિ જરાય નિવૃત્ત થયો નથી, ત્યાંથી શરૂ કર્યું. પહેલું વચન આ દરેક જિંદગી મને જરાય નિવૃત્ત થયો નથી. શું કીધું આવું છે? અને જ્ઞાની સર્વથા નિવૃત્તિ હશે. સર્વથા શબ્દ વાપર્યો વાપરું છે ને થોડી જોડ્યો ને પછી ઘરે દઈ દીધું. ઘરે થોડું નિશાન કરેલું હોય ને પુસ્તક જાય છે. 118 કલાકમાં છે આ સર્વ ગીતા. પછી સોમવારમાં ગીતો એટલે ન મળ્યું. અહીં કોઈ આશંકા કરે છે કે છોટા તદપી જ્ઞાને ન જાતો કર્મ બંધ ન અવતરતી. આટલા શબ્દ છે આચાર્ય મહારાજના કે તદપી જ્ઞાની ન, તો પણ જ્ઞાનીને જાતો એટલે જરા પણ સર્વથા કર્મ બંધ ન અર્થે. જાતોનો અર્થ થાય છે એને પોતે કેવો અર્થ કરે છે કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ, તો પણ સમ્યક દ્રષ્ટિ જીવને તદપી એટલે તો પણ સમ્યક દ્રષ્ટિ જીવને, જ્ઞાનીનો અર્થ સમ્યક દ્રષ્ટિ મુનિને, કદાચિત કોઈ પણ નહીં છે. જાતોનો અર્થ આ કર્યો કદાચિત કોઈ પણ નહીં છે. ઠીક નાના વર્ણાદી રૂપ ઉદ્ગળ પીડિતનું નૂતન આગમન એટલે આશ્રમ, આ આશ્રમ અધિકાર છે. કર્મરૂપ કરીને થતું નથી, કોઈ નહીં થી નથી થતું. જાઓ ને એમ કહીએ છે. ચારિત્રમાં તો થોડું થાય છે ને એ વાતમાં રાખે કેટલી ગમન કરે છે. અથવા જો કદી પણ સૂક્ષ્મ હવે કે છે અબુદ્ધિપૂર્વક રાગદ્વેષ પરિણામથી બંધ થાય છે તો તે ઘણો જ અલ્પબંધ થાય છે, તો પછી સમ્યક દ્રષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણેય કાળમાં કહી શકે નહીં. અલ્પબંધ થાય છે એમ ખ્યાલમાં પોતાને છે એ વાત રજૂ કરીને એમ કહે છે કે કોઈ કહી શકે નહીં કે બંધ થાય છે. જા સમ્યક દ્રષ્ટિ બંધાય છે કોઈ ન કહી શકે. કોઈ નહીં છે નથી એટલું બીજું સર્વથા સર્વથા બીજે ક્યાંય લે છે પણ આમાં તો કોઈ નહીં છે નથી એમ લઈ લીધું. જાતો ઉપર જ લીધું છે 170 માં. સમ્યક દ્રષ્ટિ જીવ તે ઉદયમાન સામગ્રીને ભોગવે છે. આટલી સામગ્રી હોવા છતાં તેને નિરાશરો પણ કઈ રીતે ઘટે છે એવો કોઈ પ્રશ્ન કરે છે. તેને કહે છે કે દ્રવ્ય પ્રત્યે સંતતો સર્વસ્યામ એવ જીવન જીવંતિયામ જ્ઞાની નિત્યમ નિરાશર વક્તૃત્વ. જીવના પ્રદેશોમાં પરિણમ્યું છે ઉજ્જવલ પીડરૂપ અનેક પ્રકારનું મોહનીય કર્મ. તેની સંતતિ સ્થિતિબંધપણારો ગુણાકાર કર્યો છે જીવના પ્રદેશનું રહેવું. જેટલી હોત જેવી હોત તેટલી જ વિધિમાન છે તેવી જ છે નિશ્ચયથી. તો પણ સમ્યક દ્રષ્ટિથી સર્વથા સર્વકાળ આશ્રમથી રહી છે. સર્વથા સર્વકાળ તને કાળના સમ્યક દ્રષ્ટિ સર્વથા આશ્રમથી રહી છે એમ જે કહ્યું છે તે વિચારીને કહ્યું છે. હે શિષ્ય, જો તારા મનમાં આવી શંકા હોય તો ઉત્તર સાંભળ એમ કરીને 118 કીધું છે. એ તારે શંકા કરવા જેવી વાત એમ જ છે. આશ્રમને બંધમાં એ થાય સમ્યક દ્રષ્ટિ ને આશ્રય નથી, કર્મ બંધ નથી. આ ઘટ્યું છે આચાર્ય દેવ બે અધિકાર. પાનું 31 દ્રઢ દ્રષ્ટિ પ્રકાશમાં ઉત્તર કાળ નો અર્થ એ થાય કે જીવનની ઉત્તર અવસ્થા, એમાં મારો સ્થાન નિશ્ચિત છે. બીજું ભવિષ્યનો ઉત્તરકાળ એટલા માટે નથી બેસતો કે એ પોતે કાલકારી છે, માટે એ તો પછી પોતે તો દેવલોકમાંથી બહાર આવશે ને સીધા ચરણ શરીર થઈ જશે. એમને શું છે કે સત્સંગની ભાવના રહેતી હતી અને નિવૃત્તિ લેવાની ઘણી તીવ્રતા પરિણામમાં થતી હતી. તેમાં તો ગમે તો ભવિષ્યમાં તો હું ગુરુદેવના ચરણમાં જ રહીશ, અત્યારે ભલે સંયોગો નથી પણ ભવિષ્યમાં તો ચોક્કસ રહીશ હું, એમ એમનો ભાવ એ જાતનો છે. મારે ચોક્કસ રહેવું જ છે ગુરુદેવના ચરણમાં, એટલે એ જાતની ભાવના ભાળું છું. આમ નથી નિર્મળતાનું કારણ શું છે કે અત્યારે જે લોકોમાં હોય તો સંયોગ થતો હોય તો જુદી વાત છે, પણ ત્યાં તો શું છે ગુરુદેવ દેવની અવસ્થામાં છે. અહીંયા જે ત્યાગીની અવસ્થામાં અને જે પ્રકારો કોઈ પ્રકાર તો ત્યાં નહીં. અને કદાચ સત્સંગ થતો હોય તો એ તો આપણને અહીં આપણો વિષય નથી આપણા જ્ઞાનનો, પણ ત્યાર પછી મનુષ્યપણામાં તો એ તો ચરમ શરીર છે, એટલે પછી એમને તો એ કોઈ યોગ થવાનો સવાલ નથી. તો મને પણ લઈને આગળ નીકળી જવાનું, એટલે પછી ચરમમાં રહેવાનો પ્રશ્ન નથી. એટલે પછી એ ભાવમાં આજે મને પણ નહીં લે, ત્યાર પછીના ભાવમાં મને પણ લેવાનું, ત્યાર પછી દેવનો પછી મનુષ્ય થશે એમાં મને. એટલે મુક્તિ મંડળી એટલે ત્યાં બધા મુમુક્ષુઓ પ્રત્યે એમનો સદભાવ છે, ત્યાં બધા મુમુક્ષુઓ નથી, આ તો મુક્તિ મંડળી છે. એમને પોતાને નથી ખ્યાલ, એ ગુરુદેવને ખ્યાલ આવ્યો છે. એ તો એ જ ભાવે પૂરું કરવાના પ્રયત્નમાં પડ્યા છે. અમને લોકોને પરિચય વધારે હતો એટલે એવું લાગતું હતું કે આયુષ હોત તો કદાચ ઉપરના ગુણસ્થાનમાં આવી જાય, મને દર્શનમાં આવી જાય, પુરુષાર્થ તો આ કાળમાં ભાવલિંગી મુનિના દર્શન થઈ જાય. આવ્યું છે ને કુદરતી જે છે એમાં બીજું કાંઈ વસ્તુમાં તો કાંઈ વસ્તુ સ્વરૂપમાં શું પણ બહુ મુનિ દશા આવા જીવો પ્રાપ્ત કરે એવો તીખો પુરુષાર્થ કરવાનો પુત્ર. કઈ મળ્યું નથી, કોઈ વાત મળી નથી એમના ઘરમાંથી કોઈ વાત. પોતે એક તો પોતે કોઈના સંઘમાં રહેવાના મતમાં નહોતા, સાધનીઓના કોઈના સંઘમાં પણ રહેવાના નથી, અને ગુપ્ત રહીને પોતાનું કામ કરી લેવું, અજાણ્યા રહીને ગુપ્ત રહીને પોતાનું કામ કરી લે એ સિવાય એમને બીજો અભિપ્રાય વર્તમાન પરિસ્થિતિમાં. પછી દિલ્હી આત્માને હું લાભે નુકસાન નતા, નુકસાન કરે તો નિમિત્ત થાય, ન કરે તો બીજી વાત. પણ જે સમય મર્યાદિત છે તે મર્યાદિત સમયને એકાંતમાં બેસીને ધ્યાનમાં આત્મધ્યાનમાં વિશેષ લગાડવું કે એમની મુખ્ય વૃત્તિ હતી. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય પણ ઓછો હતો, સત્સંગ તો નહોતો પણ શાસ્ત્ર સ્વાધ્યાય ઘરમાં ઓછો હતો. પુરુષાર્થની કળા હાથમાં હતી, એટલે જેટલો સમય મળે એટલો ધ્યાન, દિવસ હોય કે રાત જેટલો સમય મળે એટલો એવી રીતે કામે લાગેલા. હું આવ્યું એક જ વખત માં થાનો થા લઈ લેવો, અરેરે વૃત્તિ આનંદ છે વારે પુરુષાર્થો ને સાથી ઉગ્રતા કૃષ્ણ માનો અથા કે થા સદૈવ કે લીએ એક બાર મેં હી પૂરી કર લેગા. અથા એટલે જેનો કોઈ નીચે તળિયું નથી, મર્યાદા નથી, સીમા નથી, ભલે સીમા ન હોય પૂરું કરી દઈશ, એક વખતમાં પૂરું કરી લેવું છે એવો પુરુષાર્થ. પુરુષાર્થની દ્રષ્ટિ એવા પુરુષાર્થનો એમનો પ્રકાર એમને લાગતો, વસ્તુ સ્વરૂપ તો કાંઈ એમની સાથે હતું અત્યારે પૂર્ણતા થઈ જાય. એમને તો એ વાત ગૌણ કરીને ઉપડ્યા હતા શ્રીમદજીની જેમ, એટલે એકાકારી પણ એટલે ગુરુદેવને કેમ કાનમાં ભેસો બહુ ગંભીરતાથી એ વાત કરી. કોઈ આગળ પાછળ તરતા નથી ચાલતું, મૌન પણ આટા મારતા હતા. સવારે 10 વાગે જેમાં પછી સ્વાધ્યાય મંદિરના હોલમાં આટા મારી પછી એમની રૂમમાં ચાલે છે, મૌન બધા હતા, કોઈ વાતચીત નહોતું ચાલતું, એમાં ઉભા રહી ગયા હાલતા હાલતા પકડે બાવડું પકડતા. એને કોઈ વાત નહીં કહેવ્યું એને ખાસ હાથ પકડીને વાત કરે, અહીંથી પકડે જુઓ આ અંદરમાંથી આવેલી વાત છે, બહુ ગંભીરતા છે. જુઓ આ અંદરમાંથી આવેલી વાત છે, આ સોગાની છે ને અહીંથી સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી નીકળીને ઝપટ કરશે કાઠિયાવાડી છે, ત્યાંથી નીકળીને ઝપટ કરશે અને અમારે 4 ભવ છે. તીર્થંકરના ભવમાં તીર્થંકર અરિહંતને નથી વંદન કરતા. નમો સિદ્ધાણમ એવો ઉચ્ચાર જ્યારે અમે કરશે દીક્ષા લીધી વખતે ત્યારે અમારા નમસ્કાર એને પહોંચશે, કેમ કે એ વખતે એ સિદ્ધાર્થમાં પહોંચી ગયા છે. એકત્રીસ પાને ગુરુદેવના વચનો છે 5. જબ અનંત શક્તિયા પર્યાયની जब अनंत शक्तियां पर्याय में एक अंश प्रकट होती है तब आत्मा जाना जाता है। इसलिए आत्मज्ञान शक्ति अनंत शक्तियों एक अंश प्रकट थवा पूर्वक जनाए थे, मात्र विचार में अनुमान में विषय नहीं। अनंत शक्तियों पर्याय में एक अंशे जयरे प्रकट थी जाए थे त्यारे आत्मज्ञान थे, त्यारे आत्मज्ञान आयो त्या सुधी नहीं सम्यक दर्शन को सर्वगुणांश के सम्यक दर्शन को सर्वगुणांश मानव शक्ति लई लेव नहीं तो शू तो आत्मा ना विचार करें आत्मज्ञान। बदलाना है क्रमबद्ध सिद्ध करने का हेतु बीजों का इनमें हेतु नहीं क्रमबद्ध में पर्याय दृष्टि नहीं कराती है पर्याय पर अमारे वजन नहीं ले लेव पर्याय आधार पर छोड़वा नहीं मुकवा नहीं पण क्रमबद्ध प्रतिपादन करने हेतु जीव नो अकर्ता स्वभाव हमारे बदलाव दर्शावे आ बहुत चोखी बात है। एक समय के वर्तमान हलचल वाले परिणमनशील पर्याय के पीछे प्रभु स्वयं विराजमान है। दर्पण में अवस्था में पाछड़ दर्पण में दौड़ है, दर्पण में अवस्था जो देखाय पाचन आखू दल है भले प्रतिबिंब ऊपर सपाटी में पड़े से दल में नहीं प्रतिबिंब पड़ते पाचड़ आखू दल है। एक समय ने वर्तमान अवस्था जो उत्पादीय हलचल वाली एट उत्पादीय वाली है एवं परिणमनशील पर्याय पाचड़ प्रभु ध्रुव आत्मा चैतन्य दल विराजमान चैतन दल लीलूँ अनंत दल बिराजे एटू नजीक है एम कह पोता वर्तमान अवस्था से बहुत दूर नहीं बहु नजीक है एम कह एक न्याय नजीक है एक न्याय दूर है केम के आ विचलित अंग है आ अविचलित अंग है ये तो दूर कहू पड़े આવે છે ને કળશ 38 કેટાકુશન કળશ એમાં સર્વચરિત ભાવોથી દૂર છે એમ આવે છે આવી વાત કરે ત્યારે નજીક છે બે અપેક્ષા એ લાગુ પડે છે એટલે ઘણા પ્રયત્નો કર્યા એમ નિયમ સંયમ આપતી પુની ત્યાગ વિરાગ અથાગ લીઓ પણ આગળ જઈને એમ કીધું કે ચતુરાંગ બોલે છે દ્રગસિંહ બોલે કાંઈ દૂર નથી ચાર આંગળ दृष्टि से चार आंगल दूर है जे दृष्टि माइलों सुधी जती हो चार आंगल कहीं दूर कहवा कहीं दूर ज नहीं जो तारू दृष्टि ना मुख तो तक तरत मे चतुरांगुल है दृग से मिले हैं दृग एट दृष्टि तरत दृष्टि में आए વાત ગુરુ ગમે છે એમ કરીને ત્યાં છે ને વાત રહી છે ગુરુ અને જ્યારે એ દ્રષ્ટિમાં આવે ત્યારે સબ આગમ ભેદ સૌ રમે છે. પછી આગમનું રહસ્ય શું, આગમના ભેદ પ્રભેદોની મર્યાદા શું, એ બધું રહસ્ય એને પૂરી રીતે હૃદયમાં આવી જાય છે. એને કાંઈ શાસ્ત્ર શીખવા જવાની પણ અટક નથી, કોઈ બંધન નથી. વિકલ્પો કા ગુલામ હોને છે, જ્ઞાન કી વર્તમાન દશા મેં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂત હોને પર ભી ઉસે જાનને મેં નહીં આતા. આ સત્ર દાદા સંપૂર્ણ કેમ નથી અનુભવમાં આવતો, અનુભવાતા છતાં કે વિકલ્પનો ગુલામ થઈ ગયો છે, વિકલ્પ સિવાય બીજું દેખાતું નથી. વર્તમાન જ્ઞાનમાં જ્ઞાન વેદન છે તો પણ વિકલ્પની મુખ્યતામાં વર્તી રહ્યો છે, એના આધારે વર્તી રહ્યો છે, એના અવલંબને વર્તી રહ્યો છે. એટલે અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી. અને જાણવામાં પણ નથી આવતો કે મને શું અનુભવ થાય છે. વેદન પકડાતું નથી, વેદન જાણવામાં આવતું નથી. વેદન હોવા છતાં જો જીવને વેદનનો પર્યાય ન હોય તો અસાતા સાતાને પણ કોણ વેદે? એમ ક્યાં કે છે કે અસાતા સાતાને જાણવું છે, અનુભવવું છે, એમ કે ભોગવું છે, એમ કે છે. તો ભોગવવાનું તો છે કે નહીં, ભોગવવાની પર્યાય તો છે કે નહીં, જીવની પર્યાય છે કે બીજા કોઈને છે? દુઃખ મને થાય છે એમ કે છે. માટે ભોગવવાનું સતત ચાલુ છે, અધ્યાસ કરીને હું પરને ભોગવું છું, આ ભૂલ છે. એટલે પોતે પોતાને જાણવાનું નથી, વેદન પકડાતું. હા, કર્મ ફળ ચેતના છે, ભોગવવું છે એ કર્મ ફળ ચેતના છે, અને કરવું છે તે કર્મ ચેતના છે. કરતા પણ તે કર્મ ચેતના અને ભોગતા પણ તે કર્મ ફળ ચેતના. ત્યાં પકડાયેલો છે એટલે જ્ઞાન ને જ્ઞાન ચેતનાથી દૂર થઈ ગયો. જ્ઞાન ચેતના હોય તો કર્મ કર્મ ફળ ચેતના ન હોય, કર્મ 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 ફળ ચેતનામાં જ્ઞાન ચેતના એ વખતે એ બે સાથે ન રહે. છેલ્લું છે દ્રવી દ્રષ્ટિ હિ સમ્યક દર્શન, સ્વરૂપ દ્રષ્ટિ કહો, દ્રવ્ય દ્રષ્ટિ કહો, સ્વભાવ દ્રષ્ટિ કહો, ગુણ દ્રષ્ટિ તો બધું એકાદ છે. ઘણા નાના છે વીસમાં પત્ર. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. એ પણ 56 સપ્ટેમ્બરમાં છે. કાર્ડ મિલા પરમ પૂજ્ય મહાન યોગી શ્રી ગુરુદેવ કે ચરણો મેં સાગર પ્રણામ. આશા હૈ ગુરુદેવ શ્રી સુખ શાંતિ મેં વિરાજતે હોંગે, વો આપ પુણ્યવાનજી સંયુક્ત છે ને બધાને, આપ પુણ્યવાનજી ઉનકી સાક્ષાત અમૃતવાણી છે પૂર્ણ તૃપ્ત હો રહે હોંગે. ખૂબ સારી એવી તૃપ્તિ થતી હશે સાંભળી સાંભળી લંબે કાલ છે, પર હીન યોગ છે. મુજે તો પ્રત્યક્ષ ગુરુ દર્શન કા અભાવ રહા હૈ. શિખરજી કી યાત્રા પર અથવા કલકત્તે કે પ્રોગ્રામ પર પુણ્ય દેશે સાક્ષાત દર્શન કા લાભ હોને વાલા હૈ, યે જાણકાર ચિત્ત મેં બહુત પ્રસન્નતા. આ 2013 યાત્રાનો સમાચાર એમને મળ્યા કે હવે આગલી સાલમાં એટલે 57 સાલમાં 56 સપ્ટેમ્બર તો ચાલે છે યાત્રા, શિયાળામાં શરૂ થઈ હતી ચોમાસા પહેલાં જેઠ મહિના. તેની યાત્રામાં હતા ત્યારે જ આત્મ થતું મેં વાંચ્યું છે. શાંતિભાઈ હતા તો 4-5 આત્મ થયું પરિણામ શક્તિ વાંચે, પરિણામ શક્તિ એની સ્ટાઇલ જે આત્મજ્ઞાન જોઈએ, આ પદ્ધતિ ન હોય છે. પહેલો પહેલો વિચાર ક્યાં છે જાવાની મેં વાત કરી, તો કે અત્યારે સમય શિખરની યાત્રામાં આવશો પછી આપણે વાત એક મહિના સુધી આવી ગયું, ચોમાસામાં બહાર નથી જતા, ક્યારે વાત છે? છપ્પન સાલમાં જે લીધું છું કે આવતી સાલમાં તમે શિખરની ગુરુ યાત્રા કરશે, એટલે અત્યારથી અમને બહુ પ્રસન્નતા થઈ ગઈ, કેમ કે પોતે જઈ શકતા નથી. શિખરજી કે યાત્રા પર અથવા કલકત્તે કે પ્રોગ્રામ પર કલકત્તા પધારવા ના હતા, પધાર્યા હતા પણ પુણ્યોદય છે, સાક્ષાત દર્શન કા લાભ હોને વાલા હૈ યે જાનકર ચિત્ત મેં બહુત પ્રસન્નતા હૈ. માધવા સુધી પાંચમ કો બહેને આજીવન બ્રહ્મચર્ય કી પ્રતિજ્ઞા લેંગી, યે પ્રસંગ બહુત સુખપ્રદ હોગા. શાંતાબહેન કા આજ કાર્ડ મિલા, માલુમ હુઆ કે અચરજ બહેન કી બચિયા ભી પ્રતિજ્ઞા લેગી, જશે બહેન ને સંગત કરવાશે. એ પણ આ ભાદરવા સુધી પાંચમે બીજા બહેનોની સાથે એને પણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેગી. બહુત હર્ષ કા વિષય હૈ, મેં ઇસ અવસર પર જૈસા કી બહેન ને શરીક હોને કા લિખા, શરીક હોવું તો ઉપસ્થિત હોવું, હિન્દી માં એને શરીક કહે છે. શાંતા બેને લખ્યું હશે કે તમે જરૂર આવો, આ મારા ઘરનો આ પ્રસંગ છે, પ્રતિજ્ઞા લેવા છે, તમે પણ આવી જાઓ. ને લિખા હૈ માં નહીં આ સકુંગા, ઇસકા મુજે ખેદ હૈ, બહેન સે મેરી અસમર્થતા સૂચિત કર દે, પ્રસંગ કે પ્રતિ મેરી હાર્દિક અનુમોદના છે, એ પ્રસંગ પ્રત્યે મારી હાર્દિક અનુમોદના છે, હું આવી શકું છું. બહેને સોચતી હોંગી કે નિહાલભાઈ ને ન પત્ર દિયા હૈ, ના આના હી હુઆ હૈ, કહીં સુમાર્ગ સે હટના તો નહીં હો ગયા હૈ, કહીં બીજે રસ્તે તો નથી ચડી ગયા ને, કલકત્તા માં છે ધંધાભાઈ પરમાં લાગી જાય વાણિયા, ધાર્મિક વૃત્તિ છૂટી ગઈ હોય, સંસારિક વૃત્તિમાં તો એકદમ તન્મય થઈ ને પછી ધંધા વેપારમાં લાગી ગયા, કાંઈ એવું તો નથી થયું ને કે આ લાઈન જ છૂટી ગઈ હોય, આવતા જ નથી, આટલા આટલા વર્ષ થયા, ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી માણસ ના આવે એટલે શું એમ. કારણ અશુભ યોગ મેં તો પ્રવૃત્તિ હૈ, તો શુભ છે ઉદાસીનતા દીખતી હૈ, શુભ એટલે આ સંગઠ આવું એ શુભ છે, અને વેપાર ધંધો અશુભ છે, એટલે કદાચ એવો વિકલ્પ છે કે કઈક લાઈન તો નથી ફરી ગઈ ને આમની આખીનો, મેરે પ્રતિ અનુરાગ હૈ ને, અનુરાગ હોય એટલે એવો વિચાર આવે, અથવા આપકો કહોકર કાર્ડ ડલવાયા હોગા, એટલે તમારી પાસે પત્ર લખાયો હશે. હવે આવે છે મૂળ વિષય ઉપર, વિકલ્પાત્મક વૃત્તિનો કા તો સહજી અનુમાન કરી લીયા જાતા હૈ, બાહ્ય પ્રવૃત્તિ નિવૃત્તિથી વિકલ્પાત્મક વૃત્તિઓનું તો સહેજે અનુમાન કરી શકાય છે, પરંતુ નિર્વિકલ્પતા કા માપ તો બાહ્ય છે નહીં કિયા જા સકતા, યો તો સ્વયં કે સમાધાન કા વિષય હૈ, તો પોતાના અનુભવનો વિષય છે, અને અનુભવથી સમાધાન થાય એનો વિષય છે, એ કાંઈ બાહ્ય પ્રવૃત્તિથી દેખાડી શકાય એવો નથી. અને એમનો પ્રયોગ તો પુરુષાર્થ બહુ તીવ્ર થયેલો. બહેનો કા વ આપકા મેરે પ્રતિ વાત્સલ્યવત અનુરાગ હૈ, તો મેરા ભી આપ લોગો કે પ્રતિ યો એક માર્ગ મેં ચલને વાલો કા સમજ સબંધ હૈ. બહેનો વ આપકા મેરે પ્રતિ વાત્સલ્યવત અનુરાગ હૈ, તો મેરા ભી આપ લોગો કે પ્રતિ, આપણને જે અરસ્પર અનુરાગ છે, ધાર્મિક અનુરાગ છે, કે એક માર્ગમાં એક રસ્તે જાય છે, ચાલવા વાળાનો સહેજ એવો જ હોય છે, ત્યારે રસ્તો ફરી જાય ત્યારે પછી બીજી વાત છે, કોઈ કારણ કે એક માર્ગે ચાલવા વાળાને તો અરસ્પર અનુરાગ એવા વિના એકાકાર બોલે કેવા કેવા સિદ્ધાંતો વચમાં આવી જાય છે, વ્યવહારનો વિષય પણ કેવો દીધો છે. એક માર્ગમાં ચાલવા વાળાને તો દ્વેષ ન થાય, ઈર્ષા ન થાય, એક પ્રકાર ન આવે. અસ્થિમાં નાસ્તી એ રીતે છે. હવે કે છે કે એકાકાર બોલે મેં પ્રવિષ્ટ દ્રષ્ટિ છે, કેમ કે જ્યાં વ્યવહારનો અભાવ હોય ત્યાં પછી નિશ્ચયનો સદભાવ હોવાનો. સૈદ્ધાંતિક વાત છે, સૈદ્ધાંતિક હોય બીજી રીતે હોય જ નહીં. આનંદ બિંદીએ તો પદમાં એવી વાત લીધી છે, સાચું થગ પણ સાધર્મીતણું, બાકી બધી જંજાળ. જે કુટુંબ પરિવારનો સગ પણ છે ને એ જંજાળ છે, ઉપાધિ કરવી પડે છે. સાચું સગ પણ સાધર્મ છે કે એમાં શું કે એકબીજાને ઉપાધિ ન કરવા દે. તમે ઉપાધિ નહીં કરતા, તમારી ઉપાધિ ન કરી એમ કે એનું નામ વાત્સલ્ય છે. એકાકાર બોલેને પ્રવિષ્ટ દ્રષ્ટિ છે, વૃત્તિઓ મેં ફેરફાર નહીં ક્યાં જા સકતા. જળ પતરાદીથી વાત તો દૂર. એકાકાર બોલીને પ્રવિષ્ટ દ્રષ્ટિ એટલે ત્રિકાળી ધ્રુવ એકાકાર ચૈતન્ય ગોળો છે, ચૈતન્ય દળ છે, એમાં જે સમ્યક દ્રષ્ટિ પ્રવેશી ગઈ, દ્રષ્ટિ સમ્યક થઈને પ્રવેશી ગઈ, એ દ્રષ્ટિથી પછી વૃત્તિઓમાં ફેરફાર નથી કરી શકાતો. એ દ્રષ્ટિ બીજી વૃત્તિઓમાં ફેરફાર કરવા નથી દેતી કે તું રાગને કાઢ, તું વિતરાગતા લાભ, તું આવો રાગ કર, તું સંસારનો રાગ ન કર, તું શુભ રાગ કર, પૂજાનો રાગ કર. આ દ્રષ્ટિ જેને પ્રેરણી છે એનું આ એક બહુ મહત્વનું પડખું છે કે એકાકાર ગુણગુલામાં જે પ્રવેશ દ્રષ્ટિ છે એ વૃત્તિઓમાં ફેરફાર, એ દ્રષ્ટિપૂર્વક વૃત્તિઓમાં ફેરફાર નથી કરી શકાતો. એટલે જળપત્રની વાત તો એક બાજુ રહ્યો, એ જ દ્રષ્ટિ છે યથાર્થ ધ્યેય માર્ગે નિસંગતા અવશ્ય અનુભવ ગમે. પત્ર નથી એટલે ક્યાં લખવું, બીજી વૃત્તિઓમાં ફેરફાર નથી થતો પછી પત્ર લખવાનો ન લખવો એ ક્યાં પ્રશ્ન છે. આ દ્રષ્ટિમાં તો પોતાના ધ્યેયની ને માર્ગની અનુભવપૂર્વક વર્તતું હોય છે એટલે એમાં બીજો ફેરફાર, પરદ્રવ્યના ફેરફારની તો ક્યાં વાત કરવી, પોતાના પરિણામમાં ફેરફાર કરવાનો વાત નથી રહેતી. એટલે તો ક્રમબદ્ધમાં જરા એ તકલીફ પડે છે ને, એ ક્રમબદ્ધ અને આ દ્રષ્ટિ એ બે એની અભિના ભાવે છે. ક્રમબદ્ધનો જ્ઞાને એમ કહે છે કે હું ફેરફાર નથી કરી શકતો, અને આ એકાકાર ગોળામાં પ્રવેશ દ્રષ્ટિ પણ એમ કહે છે કે તું ફેરફાર નથી કરી શકતો અને તે અનુભવ કરે છે. બધું તો એક સાથે સંકળાયેલું છે, બાકી લાઈન સંકળાયેલું છે, એક જગ્યાએ ભૂલે બધે ભૂલે.
પરમ કૃપાળુ સદગુરુદેવ.